વાર્તા 143 સ્વામિનારાયણ હરે. વૈશાખ સુદ ચોથને રોજ શ્રી વૃષપુરના મંદિરમાં સભામાં બાપાશ્રીએ વાત કરી છે. સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ ભુજની ધર્મશાળા કરાવી ત્યારે દરબારી જગ્યામાં પાયો ખોદાવ્યો અને બોલ્યા છે એ જગ્યા આપણને આવશે. પછી સ્વામીશ્રીના કહ્યા પ્રમાણે દરબારશ્રીએ તે જગ્યા આપી એવા વચન સિદ્ધિ હતા. તેમના પ્રતાપથી એ હવેલી થઈ. એ વખતે સ્વામી અક્ષરજીવનદાસજી જેવા મોટા હતા તે સ્વામી નિર્ગુણદાસજીનો મહિમા જાણતા. આજ તો એકબીજાને કહેવે જાણે પણ મહિમા ન મળે. પછી એમ વાત કરી જે અમે પુરાણી શ્રીકૃષ્ણદાસજીને 4 મહિના સુધી છાના ખાવાનું પહોંચાડતા, દિવસના એ પાનીમાં સંતાઈ રહેતા અને રાત્રિએ આપણી છત્રી પાસે દેરી છે તેમાં સૂઈ રહેતા, એવા દુઃખ સાધુ થવા સારું સહન કર્યા છે એવા વૈરાગવાન થવું જોઈએ. પૂર્વાશ્રમમાં એનો બાપ પ્રેમજી હતો. તે કહેતો જે મારો ભીમજી જો હાથ આવે તો મારી કાઢું, પણ તેને હાથ આવવા દીધો નહીં. અને એક ઝાલાવાડનો બ્રાહ્મણ અહીં આવ્યો હતો, તેની સાથે કાગળ લખીને સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી પાસે મોકલ્યા અને ખર્ચી સારું 80 કોરી આપી. પછી એમણે વઢવાણ પાસે રામપરામાં સ્વામી હતા ત્યાં જઈને કાગળ આપ્યો. કાગળ વાંચીને સ્વામીશ્રી તેમના પર રાજી થયા ને સાધુ કરીને ભણાવ્યા. તે પુરાણી થયા તેમને 12 વર્ષ થઈ ગયા ત્યારે પ્રેમજીએ અમને કહ્યું જે મારા ભીમજીના દર્શન કરાવો તો તમને ઇનામ આપું. ત્યારે બાપાશ્રી એમ બોલ્યા જે અમારે તારું ઇનામ ખપતું નથી, પણ તને દર્શન કરાવશું. પછી અમે સ્વામીશ્રીને કાગળ લખ્યો જે શ્રીકૃષ્ણદાસજીને સાથે લઈને કચ્છમાં પધારશો. ત્યારે સ્વામીશ્રી અમારો કાગળ વાંચીને મંડળે સહિત ભુજ આવ્યા. એટલે અમે પ્રેમજીને ભુજ લઈ જઈને શ્રીકૃષ્ણદાસજીને બતાવ્યા. તેના સામું જોઈને કહે જે આ નહીં, આ તો બહુ જાડા છે. મારો ભીમજી તો પાતળો હતો. પછી એના ગળામાં રસોડી કપાવી હતી તેનું ચિહ્ન હતું તે બતાવ્યું. ત્યારે કહ્યું જે હા હવે ખરા. તે વખતે અમે તેને કહ્યું જે એમને તું ધોતિયું ઓઢાડ. ત્યારે તે કહે જે ના, એક ચોટ તો ખૂબ માર કાઢું એમ બોલ્યો, પણ અમે આગળથી નાયબ દિવાન માધવલાલભાઈ ઠાસરાવાળાને સિપાહીઓ સાથે લઈને સભામાં બેસાડ્યા હતા. તેમણે તેને ધમકી દીધી જે જો તું મારીશ તો તને બેડીયું પહેરાવી દઈશ એમ કહ્યું. તેથી તે દબાઈ ગયો અને ધોતિયું ઓઢાડ્યું. તેમને તથા યોગેશ્વરદાસજીને સ્વામીશ્રી પાસે મોકલ્યા હતા. તેથી ભુજવાળા કૃષ્ણચરણદાસજીએ કહ્યું છે તમે આ દેશમાંથી સાધુને અમદાવાદ સ્વામીશ્રીની પાસે કેમ મોકલો છો? ત્યારે અમે કહ્યું જે સ્વામીએ તમને સભા મંડપ કરી આપ્યો તે વખત તમારી પાસે 2 સાધુ માગ્યા હતા, ત્યારે તમે કહ્યું હતું જે આ સાધુમાંથી 2 લઈ જાઓ. પછી સ્વામીશ્રીએ કહ્યું જે એવા નહીં, અમારે તો નવા સાધુ કરી તેમને ભણાવીએ એવા જોઈએ, તેથી અમે મોકલ્યા છે. પછી તે કાંઈ બોલ્યા નહીં. અને બીજા ગોવિંદ પ્રિયદાસ તે પણ અહીંના હતા. તે જ્યારે ઘેર હતા ત્યારે તેમને ભુજના મંદિરમાંથી એનો બાપ ઊંધે માથે ઊંટિયાને કાંઠે લટકાવીને મેઘપુર પટેલિયા પાસે લઈ ગયો અને બધી વાત કરી. તેથી પટેલીએ તેને બાંધીને પાંટિયા પાસે તાજેણા મરાવ્યા. પછી શ્રીજી મહારાજે કોઈ કુસંગી દ્વારા કહેવડાવ્યું છે તમે આવા અન્યાય કરો છો અને કોઈની બીક મનમાં રાખતા નથી, પણ આવા કામ કરતા બધાય જેલમાં જશો તે વિચારજો. એ વાત સાંભળી તેને મારતા અટકાવ્યા અને છોડી મૂક્યા. એવી રીતે શ્રીજી મહારાજે તેની રક્ષા કરી. તેમની પાસે પૂજા હતી. તે આપણા કાનજીભાઈના સસરા શામજી ભક્ત હતા. તે દર્શન કરાવીને પાછા લઈ લેતા. પછી એક દિવસે ધરામાંથી મૂર્તિઓ કાઢી લઈને કહ્યું છે આ લો પૂજા રાખો. ત્યારે શામજી ભક્તે પૂજા રાખી અને ગોવિંદ પ્રિયદાસજી જતા રહ્યા. તે બીજે દિવસે પૂજા જોઈ ત્યારે ધરામાં મૂર્તિઓ ન મળે. ખાલી ધરા જોઈને કહ્યું જે આ તો લકડે કાભારા છે, ભગવાન તો જતા રહ્યા છે. પછી તેનો બાપ બોલ્યા જે હવે હાથ આવે તો બાંધીને આ કૂવામાં લટકાવી મૂકું અને કાં તો પગ ભાંગી નાખું, તે ક્યાંય જઈ શકે નહીં. તેવી તેને ઉપાધિ હતી. તેમને પણ અમે સંતાડી છાના રાખતા ને ઘસ્યો સુખડી ખાવા આપી આવતા એમ કરીને સાધુ કર્યા છે એવા કામ અમે કરતા. પછી એમ બોલ્યા જે તમે અમારા છો તે આવા ઉપકારી થાજો. પછી સાંજના સભામાં પ્રથમ પ્રકરણનું 56મું વતનાવ્રત વંચાતું હતું ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મૂર્તિનું સુખ અને મૂર્તિના સુખભોગતાનો મહિમા સમજે તો કલ્પે કલ્પ વીતી જાય તો પણ સુખ આવતું જ રહે, એમાંથી પૂરું થવાય જ નહીં. પકવાન જમતા પૂર્ણ થવાય પણ મૂર્તિના સુખમાંથી પૂર્ણ ન થવાય. એ સુખ તો માહી ન માહી ભોગવે, તેથી આનંદ આનંદ રહ્યા કરે. મૂર્તિનો ખરેખરો દિવ્યભાવ વર્તે એ જ સુખ જાણવું. ઇતિ બાપાશ્રીની વાતો ભાગ બીજો વાર્તા 143મી જે તે થઈ.